તારીખ 15/4/1991 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 670 અને 671 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 300 સરખા પુણ્ય બંધ થાય છે એવું નથી, એમાં પણ દરેક ની વાત જુદી જુદી છે, પ્રત્યેક ની વાત જુદી જુદી છે. પણ એ શુભ ભાવમાં, જ્ઞાનીના શુભ ભાવમાં ને અજ્ઞાનીના શુભ ભાવમાં જાતે જ ફેર છે. જે જાતનો જ્ઞાનીને શુભ ભાવ થાય છે એ જાતનો અજ્ઞાનીને શુભ ભાવ થતો નથી. મોટો ફરક છે શુભ ભાવમાં ને શુભ ભાવમાં, મોટો ફરક છે. જોકે બંને બંધ ભાવ છે તો પણ એમાં ફરક છે, બંનેને એક જાતના થતા નથી. કોઈ વાર બંનેના ભાવો સરખા લાગે, કોઈ વાર જ્ઞાનીનો ભાવ વધારે શુભ લાગે, કોઈ વાર અજ્ઞાનીનો વધારે શુભ લાગે, જ્ઞાનીનો ઓછો લાગે દેખાવ. તો પણ જે સ્તરનો શુભ ભાવ જ્ઞાનીને થાય છે એ સ્તરનો શુભ ભાવ અજ્ઞાનીને થતો નથી. આવું સ્પષ્ટીકરણ ગુરુદેવ શ્રી આપતા હતા. એનું કારણ શું? કે જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થ મૂળ હોય છે. અજ્ઞાનીના વ્યવહારમાં મૂળમાં પરમાર્થ તત્વ નથી. જ્યારે જ્ઞાનીના વ્યવહારના મૂળમાં પરમાર્થ તત્વ રહેલું છે. આ મોટો ફરક છે બે વચ્ચે. એવો ઉદય ભાવ હોવા છતાં તો પણ જે દિવસે ઉદય પણ આત્માકાર વર્તશે તે દિવસને ધન્ય છે. એટલે કે ઉદય સમાપ્ત થઈ જશે, પછી એમને ઉદય ભાવ નહીં રહે. અને ઉદય ભાવની જગ્યાએ આત્મભાવ જ રહેશે, એને ઉદય પણ આત્માકાર થઈ ગયો એમ કહેવામાં આવશે. જેમ કે અરિયંત દશા છે એ આત્માકાર દશા છે, ત્યાં પછી કોઈ પ્રવૃત્તિ હોતી નથી. કોઈ શુભ ભાવની પ્રવૃત્તિનો વ્યવહાર અરિયંત દશામાં છૂટી જાય છે. બુદ્ધિપૂર્વકનો વ્યવહાર તો છઠ્ઠા ગુણ સ્થાનની મર્યાદામાં છે. છઠ્ઠા ગુણ સ્થાનથી ઉપર બુદ્ધિપૂર્વકનો શુભ ભાવ ઉત્પન્ન થાય એવું મુનિને પણ મર્યાદા છે. સાતમા ગુણ સ્થાનથી નિર્વિક હોવા છતાં બધા ઉપરના સ્થાનમાં ક્યાંય બુદ્ધિપૂર્વકના શુભ ભાવનો વ્યવહાર નથી, પણ અબુદ્ધિપૂર્વકનો શુભ ભાવ રહે છે દસમા ગુણ સ્થાન સુધી, પછી નથી. અગિયારમાં નિર્મળ છે, બારમાં પણ યથાખ્યાત ચારિત્ર પ્રગટી જાય છે. તેરમા ગુણ સ્થાને તો કેવળ જ્ઞાનાદિ દશા ચારે ચાર અઘાતીનો નાશ થઈ જાય છે. એટલે આત્માકાર દશા છે, પછી ઉદય પણ આત્માકાર છે. એ આત્મા થઈ ગયા, જેવા હતા એવા થઈ ગયા. લગભગ પાપાનું બંધી પુણ્ય બંધાય છે, જયારે નાની ને પુણ્ય નું બંધી પુણ્ય બંધાય છે. છતાં કોઈ મુમુક્ષુને પણ પુણ્યનું બંધી પુણ્ય બંધાવવાનો સંભવ છે. જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થ મૂળ હોય છે, તો પણ જે દિવસે તેમનો ઉદય પણ આત્માકાર વર્તશે તે દિવસને તો ધન્ય છે. ત્યારે તો એ સંસાર તરી ગયા, સદેહી મુક્ત દશામાં આવી ગયા. સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય, જેને સંસારના સર્વ દુઃખથી મુક્ત થવું હોય એ મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે. આત્મજ્ઞાન એ એક એવો ઉપાય છે કે સંસારના સર્વ દુઃખોથી જીવને મુક્તિ કરી દે છે. તે જ્ઞાની પુરુષોના વચન સાચા છે, અત્યંત સાચા છે. તે શૈલી લીધી છે જ્ઞાની પુરુષના આ વચન છે કે સર્વ દુઃખથી મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, સર્વથી ઉત્કૃષ્ટ ઉપાય છે તે આત્મજ્ઞાન છે. અને એ જ્ઞાની પુરુષના વચનો અત્યંત સાચા છે, એમાં ક્યાંય સંદેહ કરવા યોગ્ય નથી, બીજો વિકલ્પ કરવા યોગ્ય નથી. આત્મજ્ઞાનનો વિષય જૈન દર્શનમાં જેવો છે એવો ક્યાંય નથી. વેદાંતાદિમાં થોડી વાત આવે છે, પણ વસ્તુના સ્વરૂપને સ્પર્શીને અથવા વસ્તુના વિજ્ઞાનને અનુસરીને એ વાત નથી. જ્યાં સુધી જીવને તથારૂપ આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આત્યંતિક બંધનની નિવૃત્તિ ન હોય એમાં સંશય નથી. જ્યાં સુધી જીવને આત્મજ્ઞાન ન થાય, એટલું ન કહ્યું તથારૂપ આત્મજ્ઞાન ન થાય, જે આત્મજ્ઞાનનું સ્વરૂપ છે એવું, જેવું તીર્થંકર દેવ કહે છે, જીનેન્દ્ર દેવ કહે છે, એવું આત્મજ્ઞાનનું સ્વરૂપ. આત્મજ્ઞાનની વાતો બીજા પણ થોડાક કરે છે, એટલા માટે એટલું વિશેષણ લગાવ્યું કે તથારૂપ આત્મજ્ઞાન ન થાય. જેને આત્મજ્ઞાન કહીએ એવું આત્મજ્ઞાન ન થાય જ્યાં સુધી, ત્યાં સુધી જીવને બંધનની નિવૃત્તિ થાય, એનો બંધ ટળે અને મોક્ષ થાય એવું બની શકે નહીં. બંધનની નિવૃત્તિ ન હોય એમાં કોઈ સંશય નથી. એ આત્મજ્ઞાન થતાં સુધી હવે હું આત્મજ્ઞાન થવા માટે શું કરવું? જો બધા દુઃખ ટાળવાનો ઉપાય એક આત્મજ્ઞાન હોય તો એ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે શું કરવું એ વાત કરે છે. કે એ આત્મજ્ઞાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી, થતાં સુધીનો અર્થ એ છે જીવે મૂર્તિમાન આત્મજ્ઞાન સ્વરૂપ એવા સદગુરુદેવનો નિરંતર આશ્રય કરવા યોગ્ય. કેવા છે સદગુરુદેવ? કે મૂર્તિમાન આત્મજ્ઞાન સ્વરૂપ જ છે, એ તો આત્મજ્ઞાનની મૂર્તિ થઈ ગયા છે એમ કે છે. આત્મજ્ઞાન એ અરૂપી આત્માની અરૂપી દશા છે. અરૂપી દશા કહો કે અમૂર્ત દશા કહો, પણ જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે એવા જે શ્રી ગુરુ, તે તો મૂર્તિમંત જ આત્મજ્ઞાન સ્વરૂપ છે. અમૂર્ત જ્ઞાન નથી, એ મૂર્તિમંત આત્મજ્ઞાન સ્વરૂપ છે. આત્મજ્ઞાનની એ મૂર્તિ છે. કેવી ભાષા લાવે છે! ત્યાં સુધી જીવે મૂર્તિમાન આત્મજ્ઞાન સ્વરૂપ એવા સદગુરુદેવનો અથવા જ્ઞાની પુરુષનો, સદગુરુદેવ કહો, જ્ઞાની પુરુષ કહો, સત્પુરુષ કહો, ધર્માત્મા કહો, તેનો નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે. એનો આશ્રય કરવો જ જોઈએ. એ તો પૂછે છે, કોઈ ગંભીર રોગ થયો હોય શું, તો એ રોગનું પુસ્તક ખરીદવા બજારમાં જાય અને એ પુસ્તક વાંચીને એની અંદર જે દવા કે ઉપચાર લખ્યો હોય એ શરૂ કરે, એવી મૂર્ખામી કોઈ કરતો નથી. કરે? પુસ્તકો તો બજારમાં મળે છે, દરેક રોગ ઉપરના ખાસ ખાસ પુસ્તકો મળે છે. જે રોગ થાય એનું પુસ્તક લઈ આવવું, વાંચીને એમાંથી દવા કરવી, ડાક્ટરને મફતના પૈસા દેવાના, આવું ને જાવું માથા કરું, એ રોગ મટે નહીં પણ એ તો રોગ વધી જાય. એમ જેને ભાવરોગ મટાડવો છે, ભાવબંધન મટાડવું છે, જન્મ મરણનો રોગ જેને મટાડવો છે, એને શ્રી ગુરુનો અવશ્ય આશ્રય કરવા યોગ્ય છે. ચોક્કસ એને એ જ કરવું જોઈએ. બીજી બધા વિકલ્પ પડતા મૂકીને પહેલો વિચાર એને આ આવવો જોઈએ કે જો આત્મજ્ઞાનથી ભાવ બંધન નાશ પામતું હોય, જન્મ મરણના દુઃખ મટતા હોય, તો એવા આત્મજ્ઞાની પુરુષ કોઈ પણ હોય તો એની પાસે મારે જવું જોઈએ, એની પાસેથી એ રસ્તો મારે મેળવવો જોઈએ, સમજવો જોઈએ. કામ મારે કરવાનું છે પણ હું અજાણ્યો છું. જે રસ્તે જવું છે એ રસ્તેથી હું અજાણ્યો છું. આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે નહીં, નિરંતર આશ્રય કરવા યોગ્ય છે. જેટલો બની શકે એટલો નિરંતર. તો એકબીજાના ઉદય એટલા બધા નથી હોતા, કોઈને હોય પણ છે. કોઈ એવા હોય છે કે જ્ઞાની પુરુષના ચરણમાં રહી જાય છે, જીવનભર રહી જાય છે, એવા કોઈ હોય છે, બની શકે. પણ બધાનો એ સંભવ નથી. પણ જેટલો બની શકે એટલો આશ્રય કરવાય ઉંધી છે, એમાં સંશય નથી, એમાં કોઈ શંકા કરાય કરાય એવી વાત નથી. નિસંશય વાત છે કે જેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ ભવરોગ મટાડવા માટે કરવી હોય એને આત્મજ્ઞાની સત્પુરુષના ચરણમાં જવું જોઈએ. બહુ શરૂઆતના 105 નંબરના પત્રમાં પાત્રતાના વિષયમાં એવી વાત લીધી છે કે સમ્યક દર્શનને પાત્ર કોણ, સમ્યક દર્શન કહો, આત્મજ્ઞાન કહો, ભવરોગની દવા કહો કે સત્પુરુષના ચરણનો ઈચ્છુક. 10 વાતમાં આ વાત મુખ્ય કરી છે, 10 વાતની અંદર આ વાત મુખ્ય કરી છે કે 10 વાત લખું છું પણ આના જેવી એકેય નથી. તે આશ્રયનો વિયોગ હોય ત્યારે એ પાછો સ્પષ્ટ કર્યું છે. આ પ્રશ્ન અત્યારે ઉપસ્થિત થયો છે કે આત્મજ્ઞાની નથી શું કરીએ, હવે તો આત્મજ્ઞાની છે નહીં શું કરવું, જાણે કે આત્મજ્ઞાનીના વિષયમાં કાંઈ હવે વિચારવું જ ન હોય એવું નથી, ન હોય તો પણ શું કરવું એ વાત સત્પુરુષો કહી ગયા છે કે તે આશ્રયનો યુગ હોય ત્યારે આશ્રય ભાવના નિત્ય કર્તવ્ય છે. આશ્રય ન હોય તો આશ્રયની ભાવના એને નિત્ય હોવી જોઈએ અથવા થવી જોઈએ, એને કરવા યોગ્ય છે એમ કહ્યું, પણ એ સહજ જ થવી જોઈએ. પાણીની તરસ લાગે અને પાણી ક્યાંય દેખાતું ન હોય તો માંડી વાળે, આપણને તરસ લાગી છે પણ ક્યાંય હવે પાણી દેખાતું નથી, માંડી વાળોને હવે ક્યાંય પાણી, આપણે પાણી હતું ક્યાં દોડશું, હવે ક્યાંય દેખાતું તો છે નહીં, એવી રીતે મરવા કોઈ તૈયાર નથી, એક વાર પણ મરવા તૈયાર નથી. ગોતવા નીકળી પડે અને જ્યાં સુધી ન જડે ત્યાં સુધી એની ગોત પડતી મૂકે નહીં. એને એ શીખડાવવાની જરૂર છે કે પાણીની શોધ તારે કરવી ન જડે ત્યાં સુધી, એમ શીખડાવવું પડે. અહીંયા શીખડાવવું પડે છે, ભાઈ તને આત્મજ્ઞાની ન જડે ત્યાં સુધી આત્મજ્ઞાનીની શોધ તું ચાલુ રાખજે. એ શોધમાં તારે આત્મજ્ઞાનીના ચરણમાં જવાની ભાવના જીવંત રહેશે. જો શોધ પડતી મુકાઈ જશે તો તારી ભાવના પણ ખલાસ થઈ જશે, ભાવના વિહીન થઈ જશે. એટલે જ્યાં સુધી એ આશ્રયનો વિયોગ હોય ત્યારે એ આશ્રય ભાવનામાં રહેવું યોગ્ય છે. અને એ આશ્રય ભાવનામાં રહેતા જે જે કર્મબંધન થશે, કેમ કે એ શુભ ભાવ છે, એના ફળમાં તેવા સત્પુરુષનો આશ્રય વહેલી તકે મળે એવી વ્યવસ્થા કુદરતના ઘરમાં રહેલી છે. એ કુદરતના ઘરની ચીજ છે. જો આશ્રય ભાવનામાં હોય તો આશ્રય એને થવાનો છે, આજે નહીં ને કાલે. પણ જેને માંડી વાળ્યું કે હવે કોઈ છે નહીં, ચાલો જવા દો, આપણે હવે આપણી રીતે બીજું કામ, બીજા કામે લાગી જાઓ, એને ખરેખર ભવરોગ મટાડવાની ભાવના જ થઈ નથી એમ છે. એમણે આત્મસિદ્ધિમાં સ્પષ્ટ કર્યું છે કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીનો ઉપકાર, એવો લક્ષ થયા વિના ઉગે ને આત્મવિચાર, અને આત્મહિતનો વિચાર ઉગ્યો જ નથી ને, એ કોટીમાં એને લઈ ગયા છે ભલે ગમે તે કરતો. અહીં સુધી વાત સત્પુરુષના વિષયમાં લીધી છે. હવે જેને વક્તાપણું અથવા ઉપદેશકપણુંનો ઉદય છે એવા જીવને માર્ગદર્શન આપ્યું છે કે ઉદયને યોગે તથારૂપ આત્મજ્ઞાન થયા પ્રથમ, આત્મજ્ઞાન થયા પહેલાની વાત છે મુમુક્ષુની ભૂમિકામાં, એવો કોઈ ઉદય હોય કે ઉપદેશ કાર્ય કરવું પડતું હોય. દાખલા તરીકે આ પત્ર ઘણું કરીને તો લલ્લુજી ઉપર હોવો જોઈએ, કેમ કે એમનો બહારનો વેશ હતો ઉપદેશકનો, સાધુ હતા. બીજા ગ્રહસ્થ માણસો એમની પાસે આવે, મહારાજ કંઈક બે વાત અમને સંભળાવો, કંઈક અમને સમજાવો, કંઈક ઉપદેશ આપો, કંઈક પચકાણ આપો, કંઈક આમ કરો આમ કરો, કંઈક તત્વજ્ઞાનની વાત કરો, અથવા બીજી રીતે પણ કોઈનો ક્ષોભસમ વિશેષ હોય, શાસ્ત્રોનું અધ્યયન વિશેષ હોય, સમજાવી શકે એવી એનો ક્ષોભસમ હોય, તો પણ એની પાસે બીજા લોકો આવે, પૂછે કે ભાઈ તમે વાંચ્યું છે, વિચાર્યું છે, તો જરાક અમને આ બાબતની અંદર અમારે પૂછવું છે, આપણે વિચારીએ, ચર્ચા કરીએ, તો પણ એને ઉત્તર આપવાનું કારણ હોય, તો એ જાતનો એને ઉદય થયો કે એની પાસે લોકો આવે છે. અથવા આપણે ત્યાં વાંચનકારો હોય છે, આપણે ગુરુદેવના અનુયાયીઓમાં એ પરિસ્થિતિ થઈ છે. ઉદયને યોગે તથારૂપ આત્મજ્ઞાન થયા પ્રથમ ઉપદેશ કાર્ય કરવું પડતું હોય તો વિચારવાન મુમુક્ષુ, તો એ મુમુક્ષુએ શું કરવું, મુમુક્ષુની ભૂમિકામાં એને એ ઉદય હોય તો વિચારવાન મુમુક્ષુ પરમાર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત એવા સત્પુરુષની ભક્તિ, સત્પુરુષના ગુણગ્રામ, સત્પુરુષ પ્રત્યે પ્રમોદ ભાવના અને સત્પુરુષ પ્રત્યે અવિરોધ ભાવના લોકોને ઉપદેશે છે. એ મુમુક્ષુ સત્સંગ કરે છે, ખરેખર તો ઉપદેશ નથી આપતા, પણ સત્સંગ કરે છે. તો કઈ રીતે કરે છે? ખરેખર તો આ સત્સંગની પદ્ધતિ એમને બતાવી છે. શબ્દ વાપરો છે ઉપદેશ, પણ ઉપદેશ તો કોઈ મુમુક્ષુની યોગ્ય ભૂમિકા છે જ નહીં, એટલે એને ઉપદેશ દેવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પણ બહારનો વ્યવહાર એવો લાગે કે આ ઉપદેશ દે છે, બીજા ઉપદેશ લે છે, એનો ઉપદેશ સાંભળે છે, એટલે ઉપદેશ શબ્દ વાપરો છે પ્રચલિત વ્યવહારની દ્રષ્ટિએ. ખરેખર ઉપદેશનો અધિકાર નથી. તો એને આપણે એને એમ લઈએ કે એ સત્સંગ મુમુક્ષુ કેવી રીતે કરે, બીજા મુમુક્ષુઓની વચ્ચે જઈને એ સત્સંગ કેવી રીતે કરે, જેને કંઈ કહેવાનો યોગ હોય તો કેવી રીતે કહે, પોતાના સત્સંગની અંદર મુમુક્ષુ કેવી રીતે વાત કરે. ઓકે, પરમાર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત, આટલું વિશેષણ વાપર્યું છે. ઓગ સંજ્ઞાએ નહીં, શું આત્મકલ્યાણનો માર્ગ એનું કારણ થાય એવા પ્રકારે, કે સત્પુરુષ છે તે આત્મજ્ઞાની છે, આત્મજ્ઞાની હોવાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થવાનું એક સ્થાન છે, અને આ કાળમાં તો એક જ સ્થાન અત્યારે રહ્યું છે એવી લગભગ પરિસ્થિતિ છે, એટલે એને એવા સત્પુરુષની ભક્તિ, એના પ્રત્યે ભક્તિ કરવી જોઈએ, એની એના પ્રત્યે ભક્તિ હોવી જોઈએ, એની ઓળખાણપૂર્વકની ભક્તિ હોવી જોઈએ. ઓગ સંજ્ઞાએ ભક્તિ થતી હોય તો પણ એ ઓગ સંજ્ઞામાં ન રહેવું જોઈએ, પરિચયમાં જઈને એમના અંતરંગ સુધી પહોંચીને એમનો પરિચય વિશેષ કરીને એમને ઓળખાણપૂર્વકની ભક્તિ એ પરમાર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત ભક્તિ છે. ઓગ ભક્તિ છે પરમાર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત છે એમ સીધું લાગુ પડતો નથી, આ સીધું લાગુ પડે છે. પછી કોઈ ઓગ સંજ્ઞા છોડે તો એને પરંપરા ગણવામાં આવે, પણ ખરેખર તો જે ઓળખીને ભક્તિ કરે છે એને જ પરમાર્થના માર્ગને અનુસરવાનું કારણ ગણવામાં આવે. કારણ કહો કે હેતુ કહો. એવા પરમાર્થના માર્ગને અનુસરવાના કારણભૂત એવી સત્પુરુષની ભક્તિ, સત્પુરુષના ગુણગ્રામ, કેવા કેવા ગુણ પ્રગટ થાય છે, કેમ કે અનંત ગુણ પ્રગટે છે, તો કેવા કેવા ગુણ પ્રગટે છે, શ્રદ્ધા કેવી પ્રગટે છે, આચરણ કેવા હોય છે, એનું સમ્યક જ્ઞાન કેવું હોય છે, એક એક ગુણ પ્રગટે એના ધર્મો કેવા હોય છે, સમ્યક જ્ઞાન ના કેવા ધર્મો હોય છે, સ્વરૂપાચરણ ના કેવા ધર્મો હોય છે, સમ્યક શ્રદ્ધાન ના કેવા ધર્મો હોય છે, એ બધો વિષય વિસ્તારથી લઈએ. અને એમાં પુરાણોના દ્રષ્ટાંતો આવે છે. જુઓ, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિઓને ચારિત્રના પરિણામની અંદર ચારિત્રમોના ઝંઝાવાત ઉત્પન્ન થયા ત્યારે પણ એ ક્યારે પણ ક્ષાયિક સમ્યક દર્શનથી અથવા શ્રદ્ધાથી ચિત્ત થયા નથી. એવા એવા અનેક પ્રકારે ગુણગ્રામ કરવાના પ્રસંગો, સત્પુરુષના ગુણગ્રામ કરવાના પ્રસંગો લઈએ પોતે ચર્ચામાં, સત્સંગમાં. સત્પુરુષ પ્રત્યે પ્રમોદ ભાવના, એમના પ્રત્યે બહુમાન વધતું જાય, એમના ગુણગ્રામ અને ભક્તિનો વિષય ચાલતા તે તે પ્રકારના પ્રમોદિત ભાવો, પ્રમોદિત ભાવો એટલે એકદમ બહુમાનનો ઉત્સાહ આવે એવા પ્રમોદિત ભાવો, એવી પ્રમોદ ભાવના થાય એવો પ્રકાર લઈએ. અને સત્પુરુષ પ્રત્યે વિરોધ હોય તો ટળી જાય, અવિરોધ ભાવ ઉત્પન્ન થાય એ પ્રકારની વાત પોતે સત્સંગમાં ચર્ચા કરે મુખ્યપણે. મિત્ર, અહીંયા પ્રશ્ન થવા યોગ્ય છે કે તત્વની વાત કરે કે આવી વાત કરે? આ એક જીવંત તત્વ છે, સત્પુરુષ છે, આત્મજ્ઞાન છે એ તત્વ છે, આત્મજ્ઞાની છે એ તત્વના ધણી છે એ પણ પોતે તત્વ છે. એટલે તત્વજ્ઞાન નથી એમાં, એમની દશા વિચારતા, એમના ગુણો વિચારતા તત્વજ્ઞાન નથી આવતું એ તો વાત છે નહીં. પણ બીજું તત્વજ્ઞાન, બીજા પડખાઓનો વિષય તત્વજ્ઞાનનો આવે તો પણ મુખ્યપણે આ વાત રહે. બીજી વાત ભલે આવે તો પણ આ વાતની મુખ્યતા રાખે. એમાં શું હેતુ છે કે જે અધ્યાત્મનો વિષય છે, તત્વનો વિષય છે, એ જ્યાં સુધી ભાવ ભાસે નહીં ને લક્ષ્યગત થાય નહીં અધ્યાત્મ તત્વ એવો પોતાનો આત્મા, ત્યાં સુધી એમાં શુષ્કતા આવવાની સંભાવના રહેલી છે. એ શુષ્કતા ન આવે એટલા માટે આ પડખું એને સાથે હોવું જોઈએ કે જેમાં સત્પુરુષના પ્રત્યે બહુમાન, અવિરોધ ભાવના, ગુણગ્રામ આદિ વિષય ચાલે તો એને શુષ્કતા ક્યાંય આવે નહીં. કેમ ન આવે? કે એ સત્પુરુષના પ્રત્યેના વિચારો ભાવોથી સહેજે જ પોતાને અહમ પણ થતું નથી, એમના બહુમાનમાં પોતાની લઘુતાનો ભાવ આપોઆપ જ આવી જાય છે. એ મહાન છે, એ આવા મહાન છે, આવા મહાન છે એમ વિચારતા પોતાની લઘુતા આપોઆપ આવે છે. અને એ કારણથી તત્વનો, અધ્યાત્મનો વિષય ચાલતો હોવા છતાં પણ એની અંદર શુષ્ક જ્ઞાની પણ ન આવે. એટલે બહુ જ વિચક્ષણતાથી આ વિષય એમણે જે નિરૂપણ કર્યો છે એમાં ઘણી વિચક્ષણતા રહેલી છે. જે પ્રકારે વિરોધ ભાવના લોકોને ઉપદેશે છે અને જે પ્રકારે મતમતાંતરનો અભિનિવેશ ટળે, મતમતાંતરમાં ન પડે એ વિષય બહુ ન ચર્ચે. ગ્રહિત મિથ્યાત્મ ન થાય અને દોષથી બચાય એટલી વાત લઈએ. બાકી મતમતાંતરનો આગ્રહ, મતમતાંતરની તીવ્રતા થાય એવો પ્રકાર ન લઈએ. મુમુક્ષુ ન લઈએ, જ્ઞાની જુદી વાત છે, મુમુક્ષુની વાત જુદી છે. આ માર્ગના જે આખો માર્ગનો એક જિંદગી લઈએ, જન્મથી માંડીને અંત સુધી માર્ગના, તો મુમુક્ષુતામાં જે માર્ગનો જન્મ થવાનો છે એમાં તો મુમુક્ષુ હજી બાળક છે, બહુ નાજુક પરિસ્થિતિ છે. એટલે એ જો મતમતાંતરની અંદર પોતાના શક્તિનો વ્યય કરે તો એ પરમાર્થિક માર્ગથી વંચિત રહી જાય છે. એમ જાણીને મતમતાંતરનો અભિનિવેશ ટળે, મતમતાંતરને જાણવા એક વાત છે, મતમતાંતરનો અભિનિવેશ રાખવો તે બીજી વાત છે. એ સંપ્રદાય બુદ્ધિમાં જાય છે. મતનો અભિનિવેશ તે સંપ્રદાય બુદ્ધિમાં જાય છે. અમારામાં તો આમ હોય ને બીજું ન હોય. અમારું તો આ પુસ્તક વંચાય ને ઓલું પુસ્તક ન વંચાય. અમારે તો આની વાત કરાય ને પેલાની વાત ન કરાય. એ મતમતાંતરનો અભિનિવેશ થઈ ગયો. એ મતમતાંતરનો અભિનિવેશ ટળે અને સત્પુરુષના વચન ગ્રહણ કરવાની આત્મવૃત્તિ થાય. વૃત્તિ થાય એટલું નથી લીધું. સત્પુરુષના વચનો ગ્રહણ કરવાની આત્મામાંથી વૃત્તિ ઉત્પન્ન થાય, આત્માની હિતની રૂચિપૂર્વકની વૃત્તિ ઉત્પન્ન થાય એને આત્મવૃત્તિ કહેવામાં આવે છે. સત્પુરુષના વચન ગ્રહણ કરવાની આત્મવૃત્તિ થાય તે પ્રકારે તે બધી સત્સંગની અંદર ચર્ચા વાર્તા લે છે. ઉપદેશ નહીં, ઉપદેશ તો એ શબ્દ એમણે વાપર્યો છે, પણ ખરેખર એને પોતાના અભિપ્રાયમાં એ વાત સ્પષ્ટ છે કે છઠ્ઠા સત્પુરુષની ભક્તિમાં નહીં આવે, સત્પુરુષના ગુણગ્રામમાં નહીં આવે, અવિરોધના બદલે વિરોધમાં પણ આવી જશે. આ બધા પ્રકાર જાણીને વર્તમાન કાળમાં તે પ્રકારની વિશેષાની થશે એમ જાણી જ્ઞાની પુરુષોએ આ કાળને દુષ્મ કાળ કહ્યો. જ્ઞાની પુરુષોને ખ્યાલ આવ્યો છે કે વર્તમાન જીવોની યોગ્યતામાં હીણ પણ ઘણું છે. એ હીણપતા જોઈને એમને આ કાળનું નામ પણ દુષ્મ કાળ એવું નામ રાખ્યું છે અને તે પ્રત્યક્ષ જોવામાં આવે છે. આ વાત પ્રત્યક્ષ દેખાય છે. જો મુમુક્ષુએ સત્સંગ કેવી રીતે કરવો એની વિધિ બતાવી દીધી છે. ખરેખર આત્મજ્ઞાન થયા પહેલા આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે શું કરવું કે સત્સંગ કરવો. તો સત્સંગ કરવો એમાં પહેલા શું કરવું કે આત્મજ્ઞાની સત્પુરુષ હોય એના ચરણમાં ચાલ્યા જાય, કે ન હોય ત્યારે શું કરવું, કે ન હોય ત્યારે એનો આશ્રય ભાવના મળે, પછી શું કરવું કે પછી આ કરવું ભેગા થઈને, કે એ સત્પુરુષનું ઓળખાણ થાય એવો વિષય લેવો, એના ગુણગ્રામ એને એના પ્રત્યે પ્રમોદ થવો, એનો વિરોધ ટળી જાય એવી વાત લેવી, મતમતાંતર ન થાય એવી વાત લેવી. આ બધા મુખ્ય મુખ્ય મુદ્દા લીધા છે. અને સત્પુરુષોના વચનો આત્મામાં ગ્રહણ થાય, સમજાય એમ ન લીધું. જો સમજવું એક વાત છે, ગ્રહણ કરવું બીજી વાત છે. ધારણા કરવી અને ગ્રહણ કરવી એમ નથી કર્યું. ગ્રહણ કરવું એટલે ઉપાસવું, ગ્રહણ કરવું એટલે ઉપાસના કરવી, એને પરિણમવાનો પરિણમાવવાનો પ્રયાસ કરવો અને એની પ્રાપ્તિ કરવી એને ગ્રહણ કરવું એમ કહેવામાં આવે છે. એ પ્રકારે સત્સંગ કરવો, આ પ્રકારના સત્સંગની અત્યારે હાનિ થશે એમ જાણીને, આવી વાત નહીં રહે એમ જાણીને આ કાળને દુષ્મ કાળ કહેવામાં આવ્યો છે અને તે પ્રત્યક્ષ જોવામાં આવે છે. આ પરિસ્થિતિ છે. હમણાં એવી વાત ચાલી અમારે અહીંયા કે ઓઘ ભક્તિ એક કહે છે, ઓળખાણ વગેરેની ભક્તિ. ને એમાં શું થાય કે ઓગ ભક્તિમાં લાંબો સમય રહે અને ઓગ ભક્તિ નિવૃત્ત કરીને એમની ઓળખાણનો પ્રયત્ન ન કરે તો નુકસાનની સંભવિતતા ખરી. એમાં સિદ્ધાંત શું છે કે જીવને મોટામાં મોટો દોષ તો દર્શનનો મિથ્યાત્વનો છે. એ દર્શનનો મંદ થવા અર્થે સત્પુરુષની ભક્તિ કહી. તો સત્પુરુષની અભક્તિ, સત્પુરુષની ભક્તિ અને ઓળખાણ પૂર્વક સત્પુરુષની અત્યંત ભક્તિ, આ ત્રણ સ્ટેજ ઉત્પન્ન થાય છે. મુમુક્ષુની ભૂમિકા, કે જે શંકા પડે અથવા અનુકૂળ ન પડે ત્યાં સત્પુરુષ પ્રત્યે એને વિરોધ ભાવ આવી જાય છે. જ્યાં એને ઓળખાણ ન હોય અને વિરોધ ભાવ ન હોય તો એને ભક્તિ પણ આવે છે. એ ભક્તિ છે, એ ભક્તિમાં રહીને પોતે જો સત્પુરુષની ઓળખાણ વાળી ભક્તિમાં આવે તો એ ભક્તિને પરંપરા એ કારણ કહેવાય. કે વિરોધમાં નહોતો ને, ભક્તિમાં હતો ને, એટલે એને ઓળખાણ થઈ. કેમ કે ભક્તિથી પરિચયનો પ્રસંગ વિશેષ રહે છે. પણ જો એનું લક્ષ્ય ન હોય ઓળખાણ કરવાનું, અને બસ અમને તો સત્પુરુષ મળી ગયા ઓગે ઓગે પણ ઢાંકીએ અને પોતે પણ માની લીધું ઓળખાણ નથી, આપણને તો સત્પુરુષ મળી ગયા, હવે ભક્તિ કર્યા કરો. એટલે ભક્તિ કર્યા કરો એટલે શું છે? પદ ગાય, ગીતો ગાય, ખરાણું ગાય, ઢીંગણું ગાય, ને એ ભક્તિ માને છે, એ ભક્તિ નથી. ઓળખાણથી મૂલ્યાંકન આવે એનું નામ ભક્તિ છે. તો જે પ્રારંભમાં ભક્તિથી દર્શનનો થોડો મંદ પીડ્યો હોય, એ જો ઓગ સંજ્ઞાની નિવૃત્તિ કરવાના પ્રયત્નમાં જે ન રહે અને ઓગ સંજ્ઞા ચાલુ રાખે તો દર્શનમો તીવ્ર થઈ જાય. દર્શનમોની પ્રકૃતિ એવી છે. બીજો એક ભંગ ભેદ લઈએ કે એક માણસ ગ્રહિત મિથ્યાત્વમાં છે, જૈન હોય કે અજૈન હોય, તો જૈનો પણ કુદેવને માનતા તો થઈ ગયા છે, ગ્રહિત મિથ્યાત્વમાં છે. હવે એમાં એને સાચા દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે લક્ષ્મી યુગ દઈ, વિતરાગી દેવગુરુ શાસ્ત્ર સિવાય કોઈને મનાય માન્યતા કરવી ન જોઈએ. તો ઓગે ઓગે પણ એને એ વાત તો બદલી નાખી, સંપ્રદાય હોય તો સંપ્રદાય ફેરવી નાખ્યો, ભાઈ આપણે એ સંપ્રદાયમાં હવે જવું નથી, એ ઠેકાણે આપણે જવું નથી, હવે આપણે આ ઠેકાણે જવું છે. તો એનો દર્શનમોહમાં ફેર પડ્યો પહેલો વહેલો. કયા દોષમાં ફેર પડ્યો? દર્શનમોહ. ગ્રહિતમાંથી અગ્રહિતમાં આવ્યો. હવે એમાં જો એ જાજો સમય એવી રીતે રહે કે અગ્રહિતને છોડીને સમ્યકમાં આવવાના પ્રયત્નમાં ન આવે મુમુક્ષુની ભૂમિકામાં, અને ઉત્તરો ઉત્તર દર્શનમોહનો અનુભાગ કપાય એવા પગલા ન ભરે, એ પ્રકારે વિકાસ ન કરે એ માર્ગ પ્રત્યે જવાનો, એટલે કે સમ્યક દર્શનની કેડીએ હાલવા ન માંડે, કેડી ન પકડે. સમ્યક દર્શનના ચારિત્ર તો રાજમાર્ગ છે, નેશનલ હાઈવે, પણ એની જે કેડીએ જવું છે એ કેડી ન પકડે. અને ઓગ સંજ્ઞામાં માને કે આપણે તો શાસ્ત્ર પણ વાંચીએ છીએ, દેવગુરુ શાસ્ત્રની ભક્તિ પણ રાખીએ છીએ, અને આપણે દયાદાન પણ કરીએ છીએ, ને બધું મુમુક્ષુને યોગ્ય આપણે બધા કાર્યો કરીએ છીએ, એમ ઓગે ઓગે જો પીડ્યો રહીએ તો વળી પાછો એ દર્શન મોહને તીવ્ર કરે, અને તીવ્ર કરે એમાં ત્યાં સુધી તીવ્ર કરી જાય વળી પાછો ગ્રહિતમાં આવી જાય, વાર ન લાગે એને. ક્યારે ગ્રહિતમાં આવે એને ખબર ન પડે. આવા એક ભેદ પ્રભેદને દીપચંદજીએ અનુભવ પ્રકાશમાં એમ કહ્યું છે કે અગ્રહિત મિથ્યાત્વ સાધક છે અને ગ્રહિત મિથ્યાત્વ સાધ્ય છે. શું ઉલટી વાત લાગે? શું કે અગ્રહિત મિથ્યાત્વ સાધક છે અને એનું સાધ્ય ગ્રહિત મિથ્યાત્વ, એ કેવી રીતે થતું હશે? ઓગ સંજ્ઞા એ અગ્રહિત મિથ્યાત્મમાં લાંબો સમય પસાર કરતા તે જીવને દર્શન મોહ વૃદ્ધિગત થઈને ગ્રહિત મિથ્યાત્મમાં ચાલ્યો જાય છે. ગ્રહિત મિથ્યાત્મની ભૂલો કેમ થાય છે? આવું બધું સમજ્યા ગુરુદેવને પાસેથી, સમજ્યા પ્રગટ સત્પુરુષની પાસેથી, સમજ્યા ગ્રહિત શું કહેવાય અગ્રહિત, છતાં ગ્રહિત મિથ્યાત્મની ભૂલો કેમ થવા માંડે? કે જો પોતે ઓગ સંજ્ઞામાં લાંબો સમય રહે અને એ ઓગ સંજ્ઞાની નિવૃત્તિ થવાનો પ્રયાસ જેને કહીએ એવા યથાર્થ કારણોને અનુસરે નહીં અને પ્રયત્નમાં આવે નહીં તો એ ઓગ સંજ્ઞામાં એને એને ગ્રહિત મિથ્યાત્મમાં જતા વાર લાગે. ચાલો જાય આ વિશે પ્રયોજન સિદ્ધિમાં જુદી જુદી રીતે ચર્ચો છે. દરેક મેમાં એવું છે. એટલે ચારિત્રમાં મુનિ દશાની અંદર જુઓ, કેવો જ્ઞાન સાધવા નીકળ્યા છે, ન સાધે તો ચોથે બી જવું પડે. આગળ નહી ચાલીએ તો નક્કી કઈ નુકસાન થઈ જશે એવો ભય લાગે છે, એવું લખે છે પોતે, સંકેત કર્યો છે પોતાના નુકસાન. એટલે એનો અર્થ જ એવો છે કે પરિણામ છે એ ચાલ છે, અને વિકાસ બાજુ ચાલવું, આત્માના વિકાસ તરફ ગતિમાન રહેવું, પરિણામ પરિણામને, પરિણામ તો ગતિમાન જ રહેવાના છે પણ વિકાસની દિશામાં ગતિમાન રહે એ વાત બરાબર સાવધાનીથી તપાસવી જોઈએ, નહીંતર પાછળ જતા વાર લાગે નહીં. મુમુક્ષુની દશા તો એટલી બધી નાજુક ને નબળી છે કે વૈરાગ્યથી બહુ દીર્ઘકાળ સુધી સત્સંગને ઉપાયશો હોય અને એને પરિણામમાં ઠીક ઠીક પ્રમાણમાં મુમુક્ષુતા આવી હોય અને એક પ્રસંગ ઉદયમાં એવો આવે, એક દિવસ ધોવાઈ જતા વાર ન લાગે. દીર્ઘકાળ સુધી ઉપાસેલો સત્સંગ અને એ બધી વૃત્તિઓ વૈરાગ ઉપશમને, એ જ્યાં કોઈ એક એવો પ્રસંગ આવે તો બધું એક સાથે સાફ થઈ વાર ન લાગે. એટલે એને તો એક બાળક જેમ હાલતા ચાલતા વારંવાર પડી જાય એમ એને તો પડવાની બહુ જ પરિસ્થિતિ છે. એટલે એને તો વધારે સાવધાની રાખવા માટે એને સત્પુરુષના આશ્રયમાં મૂકી દીધા છે, કે તને તને બાળક શું તારે વાલીની જરૂર છે. બાળકને વાલી હોય ને, એની દેખરેખ રાખનાર, એના મા બાપને વાલી કહેવાય છે, કોઈ પણ દેખરેખ રાખનારને વાલી ગાર્ડિયન કહેવાય છે. એને સેફગાર્ડ કર્યા છે મુમુક્ષુને, એટલે સત્પુરુષના ચરણમાં રહે તો બચી જઈશ, નહીતર બચવાનો વારો વારો નથી. બહુ મુમુક્ષુઓને તો એટલી સરસ માર્ગદર્શનનો વિષય લીધો છે, બહુ ગાઈડલાઈન આપી છે. સર્વ કાર્યમાં કર્તવ્ય માત્ર આત્માર્થ છે. બધા જ કરવા યોગ્ય કાર્યમાં એક આત્માર્થ જ કર્તવ્ય છે એ સંભાવના, એવી જે આત્માર્થની ભાવના, સમ્યક ભાવના, સારી ભાવના નિત્ય મુમુક્ષુ જીવે કરવી યોગ્ય છે. મારે આ મારો આત્માર્થ પહેલો અને બીજું બધું પછી. કોઈ પણ કર્તવ્ય કરતાં આત્માર્થ ચૂકતો નથી ને, આ એને તપાસી લેવું. કોઈ પણ કર્તવ્ય કરતાં આત્માર્થને પોષણ મળે છે ને, એ પણ એને તપાસી લેવું. અસ્થિ ને નાસ્તિ બે પડખા તપાસતા રહેવું અને એમાં જાગૃતિ વિશેષ રાખવી. એ જાગૃતિ ત્યારે જ રહેશે કે જ્યારે આત્માર્થની ભાવના તીવ્ર હશે ત્યારે. કેમ કે ભાવના એક એવી ચીજ છે કે એ ભાવનાને ઠેસ પહોંચે, તરત જ આત્મા જાગે છે કે અરે મારો તો આત્માર્થમાં ધવાય છે, મારો તો આત્માર્થમાં છૂટે છે, મારા આત્માર્થને આમાં હાનિ પહોંચે છે, આપણે ત્યાંથી દૂર થઈ જાઓ. હવે એવું છે કે ઘણા પડખાની વાતો છે, ઘણા પડખાની વાતો છે, અને આ તો પડખા તો બધા ક્ષયોક્ષમ અનુસાર ઉદયમાં વિચાર આવે અને કહેવાય, ભાષામાં આવે. કોઈ જ્ઞાનીને ક્યારે, કોઈ આચાર્યને ક્યારે, કોઈ જ્ઞાનીને ક્યારે, તો આપણે નથી લખતા કે આચાર્ય ટીકા આટલી લખે છે પણ ભાવાર્થની અંદર આટલી વિશેષ વાત કાઢી જ્ઞાનીને. એવી રીતે દરેક જ્ઞાનીઓના વચનામૃતો, વિભિન્ન જ્ઞાનીઓના વચનામૃતોનું પરિચર્યન કરવાનું શું કારણ છે, કે કોઈએ કેવી વાત કરી છે, કોઈએ કેવી વાત કરી છે, કોઈએ આત્મહિતની કેવા પડખાથી વાત કરી છે, કોઈએ કયા પડખાને સ્પષ્ટ કર્યું છે, એવા ચારે બાજુથી પોતાને ક્યાંય પણ લાગુ પડે એવી વાત મળી જાય. બધી વાત તો પોતાને લાગુ ન પડે, એક વાત પણ બધાને લાગુ ન પડે, પણ પોતાને કઈ લાગુ પડે એનો ખોજી જીવ હોય છે એ અનેક જ્ઞાનીઓના વચનામૃતનું પરિચર્યન કરતા કરતા પોતાની વાત એમાંથી પકડી લે છે. મને આ પ્રયોજન છે, મારી ભૂલ આવી થાય છે, આ પ્રકારે મારે ભૂલ કરવા જેવી નથી. હા પેલા વાંચેલું છે અને અંડરલાઈન કરી છે આખા પુસ્તકમાં કેટલી જગ્યાએ અંડરલાઈન કરી છે અને એટલી બધી વાર વાંચ્યું હશે એમણે કે એમનો ભાગ્ય જ કોઈ વ્યાખ્યાન ખાલી છે કે જેમાં શ્રીમદજીના વચનામૃતનું એમણે ઉદ્ધરણ ન કર્યું હોય, દોહરાયું ન હોય એક એક પ્રવચનની અંદર. કેમ કે મુમુક્ષુની યોગ્ય ઘણી વાતો આવી છે સોનગઢના વાંચનમાં કે મુમુક્ષુને યોગ્ય કોઈ માર્ગદર્શનનો ઉત્કૃષ્ટ ગ્રંથ હોય તો આ શ્રીમદ રાજચંદ્ર છે અને બીજું બેન્સના વચનામૃતમાં એ વિષય એમણે વધારે લીધો છે. જ્ઞાનીઓને મુનિઓનો વિષય કરતાં પણ મુમુક્ષુનો વિષય એમણે બે ગ્રંથ મુમુક્ષુને માટે બહુ જ લાભનું કારણ છે. એટલે ગુરુદેવશ્રીએ વચનામૃત પુસ્તકનો વિશેષ જે વાત કરી એ મુમુક્ષુના હિત ખાતર વાત કરી છે. તમારો કાગળ એક આજે મળ્યો છે તે કાગળમાં શ્રી ડુંગરે જે પ્રશ્નો લખાવ્યા છે તેના વિશેષ સમાધાન અર્થે પ્રત્યક્ષ સમાગમ ઉપર લક્ષ રાખવા જોઈએ છે. ડુંગરભાઈ પ્રશ્નો લખાવ્યા છે એટલે પત્ર વ્યવહાર બધો સુભાષભાઈ કરતા હતા, બંને મિત્રોમાં પત્ર વ્યવહાર એ કરતા હતા. માં વડે 11 છેલ્લો કાગળ છે, પછી ફાગણ સુદ ત્રીજે છે. તેના વિશેષ સમાધાન અર્થે પ્રત્યક્ષ સમાગમ ઉપર લક્ષ રાખવા યોગ્ય છે. કેમ કે કોઈ પ્રશ્નોમાં ઉત્તર આપવામાં એ પહેલાં બીજા કેટલાક પ્રશ્નોનું સમાધાન કરવું યોગ્ય જાણીને તે પ્રશ્નનો સીધો ઉત્તર આપવાના બદલે એમ કહેતા કે સમાગમની અંદર આ વાત જરા તમે લક્ષમાં રાખજો, આપણે એ સંબંધીનો ચર્ચા કરી લઈશું. પ્રશ્નોથી ઘણો સંતોષ થયો છે. એ પ્રશ્નો પૂછ્યા છે એ ઠીક પૂછ્યા છે, એનાથી ઘણો સંતોષ થયો છે. જે પ્રારબ્ધના ઉદયથી અત્રે સ્થિતિ રહે છે તે પ્રારબ્ધ જે પ્રકારે વિશેષ કરી વિદાય તે પ્રકારે વર્તાય છે. શું કહે છે કે મુંબઈમાં રહેવાનું થાય છે એ પ્રારબ્ધ ઉદયે રહેવાનું થાય છે. અત્રે સ્થિતિ એટલે મુંબઈમાં જે રહેવાનું સ્થિતિ એટલે રહેવાનું થાય છે તે પ્રારબ્ધના ઉદયથી છે, અને તે પ્રારબ્ધ જે પ્રકારે વિશેષ કરીને વિદાય એટલે સારી રીતે એને પૂરું કરી નાખવું છે. જેમ તું એમ કહે કે ભાઈ અસાતા વેદની છે, આ તમને અસાતા વેદની જેવો છે ઉદય છે, કાંઈ એમને રુચિ નથી. તો કે જોરથી આવ, રોગને શું કહે કે તું તારે જોરથી આવ, જેટલા પરમાણુ દેણું કર્યું છે લઈ જા, હવે વ્યાજ શીખે તો લઈ જા, પણ હવે તારું ખાતું આરે અમારે ચલાવવું નથી, ખાતું છૂટે કરવું છે. એને વિશેષ પ્રકારે પ્રારબ્ધનું વેદવું એમ કહેવામાં આવે છે. એટલે પ્રારબ્ધને અમે અત્યારે વેદીએ છીએ. કેવી રીતે વેદીએ છીએ કે વિશેષ પ્રકારે, એટલે ફરીને આ પ્રારબ્ધમાં ન આવવું પડે એ પ્રકારે વેદીએ છીએ, અને એ પ્રકારે અમે વેદ્યું છે. હવે પછી ફરીને એ મનુષ્ય થાય અને વેપાર ધંધામાં પડે એ નહીં બને, એ ખલાસ કર્યો અમે. એ પ્રારબ્ધને વેચતા વેચતા એ ખાતું પૂરું કરી નાખ્યું. અત્યારે દેવલોકમાં તો વેપાર ધંધો છે, ત્યાં તો વ્યવસાય કરવાનો પ્રશ્ન હોતો નથી, એટલો પુણ્ય લઈને જાય છે. પણ પછી મનુષ્ય થશે તો પણ એમને વ્યવસાયમાં પડવું પડે એ પ્રકારના ઉદયમાં જ નહીં આવે. અહીંયા એ બધું ખલાસ કરી નાખ્યું. પૂર્વ પ્રારબ્ધ જે કાંઈ હતું દેણું કર્યું હતું એ દેણું આપી દીધું. લેણદારને કીધું કે એ ઘરે લઈ જાને પૈસા આપતો, કટકે કટકે શું કરવા લેવા, જો આ બેઠો છો અને મારી શક્તિ દેવાની છે હવે, તો પછી એક હારે પૂરેપૂરું તારું વ્યાજ શીખે જે હોય પૂરું લઈ જાય. હવે ખાતું છૂટે થવું જોઈએ, મારીને તારી વચ્ચે લેણ દેણ રહેવી જોઈએ. અહીંયા ધ્વનિ એવો છે એ વાતમાં કે પ્રારબ્ધના ઉદયથી એટલે રહેવાનું થાય છે, એ પ્રારબ્ધ જે પ્રકારે વિશેષ કરીને વેદાય તે પ્રકારે વર્તાય છે. એકદમ અમે તો બરાબર પુરુષાર્થમાં હવે આવી ગયા છે. ગમે તે પ્રારબ્ધ ઉદય હોય, અમે હવે નવા બંધનમાં પડશું નહીં, જૂનું છોડી દઈશું. જૂનું છૂટી જાય એના માટે અમે તૈયાર છીએ. અને તેથી વિસ્તારપૂર્વક પત્ર આદિ લખવાનું ઘણું કરીને થતું નથી. અને એ પ્રકારના પુરુષાર્થમાં અમારા કામમાં અમે લાગેલા છીએ, એટલે બીજી નવરાશ રહેતી નથી. ધંધામાં પણ એ પ્રારબ્ધ છોડવાના પુરુષાર્થમાં લાગેલા છે. નિવૃત્તિમાં તો પુરુષાર્થ કરે, પણ પ્રવૃત્તિમાં પુરુષાર્થ કરે છે. એક જગ્યાએ લખે છે કે પ્રવૃત્તિમાં નિવૃત્તિમાં પુરુષાર્થ કરે તો એના કરતા પ્રવૃત્તિમાં અમે વધારે પુરુષાર્થ કર્યો છે. કદાચ નિવૃત્તિ લીધી હોત ને પુરુષાર્થ કરો તો એના કરતા પણ પ્રવૃત્તિમાં રહીને અમે વધારે પુરુષાર્થ કર્યો છે અને વધારે નિર્જરા કરી છે. કેમ કે અમને કઈ રસ્તો હતો નહીં કે છે નહીં, એ રીતે એમણે પ્રારબ્ધને ભૂલ્યું છે, વેડ્યું છે અને નિર્જરા કરી લીધું છે. એમ જ કરે છે ચક્રવર્તીના જે જ્ઞાનીઓ હોય છે, તીર્થંકરો હોય છે, એમ જ કરે છે. મોટો પુણ્ય ઉદય આવે છે જબરજસ્ત, ગમે તે આવો. કોઈ વાર કોઈને મોટો પાપનો ઉદય આવે છે, એ પણ ભલે આવો, ગમે તે આવો. હવે મને વાંધો નથી, અમારી શક્તિ થઈ ગઈ છે. એટલે કોઈ પૂર્વના દેણું કરેલું છે એ બાબતમાં અમને કોઈ જાતનો સંકોચ થાય એવું નથી. શૂરવીર છે એટલે તો આ શૂરવીરતાની વાત લેવી છે. મૂળ તો એમને જે વાત લખી છે એ આત્મજાગૃતિમાં કેવી શૂરવીરતા આવે છે અને કર્મને નિર્જરા કરવામાં કેવા ઉલ્લાસિત પરિણામથી એ કરે છે. એ માણસ કોઈ જાણવું છે ને ભાઈ દૂધે ધોઈને લઈ જાઓ, શું કે અમારા રૂપિયા દૂધે ધોઈને આપી દઈએ. કેટલા છે કે 5000, વ્યાજ કેટલું થયું કે 5570, તો કે 5570. શું પણ તમે દૂધે થઈને લઈ જાઓ એમ આ ઉલ્લાસથી ઉદયને વેદવાના પરિણામમાં આવ્યા છે. ના ના રોકશે, એવું છે કે ઉદય છે એ પરદ્રવ્યના પરિણામ છે, અને પરદ્રવ્યના પરિણામ છે એમાં જીવને આગું પાછું કરવાનો કોઈ અધિકાર નથી. કેમ કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી જીવ અને પરમાણુ તદ્દન જુદા છે. કોઈનું કાર્ય કોઈ કરી શકે અને કરતા હરતા થઈ શકે એ વસ્તુની મર્યાદામાં જ નથી, વિજ્ઞાનની બહારની ચીજ છે. એટલે એ ઉદયને તો કોઈ રોકી શકે નહીં, ન રોકી શકે. એટલે તો જ્ઞાનીઓ ઉદયમાં દેખાય છે. ગુરુદેવ એમ કહેતા કે ત્રણેય કાળના જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય છે. શું એક અભિપ્રાય છે? કે એક સમયમાં પરિપૂર્ણ થવાતું હોય પૂર્ણ વિતરાગ, વર્તમાન એક સમયમાં પુરુષાર્થ કરતા જો પૂર્ણ દશા થતી હોય તો બીજો સમય એને જોતો નથી, કોઈ જ્ઞાનીને નથી જોતો. શું કે મારે હજી આ કામ બાકી રહી ગયું છે ને, એ પૂરું થાય ને પછી મોક્ષ મને આવે તો વાંધો નહીં, એ કોઈ જ્ઞાનીનો અભિપ્રાય નથી. હવે જ્યારે બધા જ જ્ઞાનીઓનો એવો અભિપ્રાય છે કે અત્યારે જ પૂર્ણ થઈ જવાય તો સારું, છતાં કોઈને કેટલો કાળ લાગે, કોઈને કેટલો કાળ લાગે, કોઈને કેટલો કાળ લાગે, એનું શું કારણ છે? કે પોતે પણ પૂર્વે એ પ્રકારના પરિણામ કર્યા છે એટલે પોતાની પણ જે મલિનતાની યોગ્યતાઓ છે એ ઊભી છે. એ વિજ્ઞાન છે સ્વ પદાર્થને વિશે. પર પદાર્થમાં જેવા પરિણામ કર્યા છે એને અનુકૂળ પ્રતિકૂળ સંયોગો પણ આવ્યા વિના રહેવાના નથી. પોતે રાગ કર્યો છે એ અપરાધ પોતે કર્યો છે, તો અપરાધ નો દંડ મારે ભોગવવો નથી, અપરાધ કરવો છે ને દંડ ભોગવવો નથી, એવી અપ્રમાણિકતા જ્ઞાનીઓને મોક્ષ માર્ગમાં તો હોઈ શકે નહીં. એ તો સ્પષ્ટ છે કે મારા બધા અપરાધો હું ભોગવી લઉં, સંભાવથી ભોગવી લઉં, વિષમ પરિણામે નહીં પણ સંભાવે હું ભોગવી લઉં અને મારી મુક્તિ થાય, એમ જ હું ઈચ્છું છું. હું એમ ઈચ્છતો નથી કે મારા અપરાધ મારે ભોગવવા ન પડે ને હું મુક્તિમાં ચાલ્યો જાઉં. એ પ્રકારના પ્રમાણિકતાના વિચારો કે ભાવો જ્ઞાનીને હોતા નથી, અને એને કઈ વાંધો નથી ભોગવવામાં, એને દુઃખી નથી ને સુખી નહીં. ન તો પુણ્યના ઉદયમાં એને સુખ છે, ન તો પાપના ઉદયમાં એને દુઃખ છે. કેમ કે સારી રીતે જાણે છે કે જે સંયોગો પ્રતિકૂળ અનુકૂળ કહેવાય છે એ ખરેખર તો અનુકૂળ પ્રતિકૂળ છે નહીં, એની કલ્પના છે જીવોને. મારે તો એ કલ્પના છૂટી ગઈ છે, જ્ઞાન દશા થતાં એ કલ્પના મને છૂટી ગઈ છે, અને તે સંયોગો મને દુઃખ આપવા કે સુખ આપવા સમર્થ નથી. એમાંથી દુઃખ આવતું નથી ને સુખે આવતું નથી. પછી એ સંયોગો ઉભા થાય એમાં મારે વાંધો શું? મારે કાંઈ વાંધો એની અંદર છે ને. ખુશીથી તમે તમારે આવો, તમારું લેણું લઈ જાઓ, મને કાંઈ વાંધો આવે એવું નથી. ચોખ્ખે ચોખ્ખો માર્ગ છે, નિર્દોષ માર્ગ ચારે પડખેથી નિર્દોષ માર્ગ છે, એટલે એને સમ્યક માર્ગ કહેવામાં આવે છે. બીજા લોકો તો એમ કે છે કે પાપ પીડા હોય ને એને આપણે ધોઈ નાખો, આપણે ફલાણા દેવ પાસે જાઓ, ફલાણા ગુરુ પાસે જાઓ, ફલાણી માન્યતા કરો, આટલા દાન દઈ દો, આટલા પુણ્ય કરો એટલે આપણા પાપ ધોવાઈ જાય. અહીંયા એ વાત છે, અહીંયા તો જે અપરાધ કર્યો એ ભલે ભોગવવો પડે, ભોગવવા માટે હું તૈયાર છું. જેમ ભૂલ કરે એ માફી માંગવા તૈયાર છે. પ્રમાણિકતા કોને કે ભાઈ હું ક્ષમા માંગુ છું, મારી ભૂલ છે. તો ક્ષમા વીરસ્ય ભૂષણ, એમ આ વીરનું ભૂષણ છે એમ કે છે. એટલા સુરવીર છે કે જરા પણ પ્રતિકૂળતા અનુકૂળતાને સાથે ડરતા નથી. એટલે એમ કે છે કે અમે સારી રીતે વિશેષ પ્રકારે પ્રારબ્ધને વેદીએ છીએ. શ્રી સુંદર જનદાસજીના ગ્રંથો પ્રથમથી તે છેવટ સુધી અનુક્રમે વિચારવાનું થાય તેમ હાલ કરશો તો કેટલાક વિચારોનું સ્પષ્ટીકરણ થશે. પ્રત્યક્ષ સમાગમે ઉત્તર સમજાવવા યોગ્ય હોવાથી કાગળ દ્વારા માત્ર પાંચ લખે છે. એમના પ્રશ્નોનો જે ઉત્તર છે એ રૂબરૂમાં સમજાવવા યોગ્ય લાગવાથી ફક્ત તમને પાંચ લખે છે, સ્પષ્ટીકરણ આપ્યું નથી તમારા પ્રશ્નોનું.
વાદિદેવ સિદ્ધ મંદર ભગવાન.